તારીખ 16/10/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 365 અને 366 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 185
ગાથા 4 ઉપરના પ્રવચન ભૂમિકા અનુસાર શુભ અશુભ પરિણામ તો આવશે, શુદ્ધતા હજી પ્રગટ થઈ નથી, એની જે ભૂમિકા છે, મુમુક્ષુતાની જે ભૂમિકા છે, એ દશા અનુસાર એને શુભ પરિણામ પણ થશે અને અશુભ પરિણામ પણ થશે છે. આ પરિસ્થિતિ અનિવાર્ય છે.
બરાબર.
કોઈ એમ કહે કે હું એકલા શુભ પરિણામ ન કરું તો પણ એ સંભવ કોઈને સદાય મુમુક્ષુતાના અશુભ પરિણામ જ રહ્યા કરે એવું પણ બનતું નથી. કોઈ અશુભને ન ઈચ્છતો હોય એવો મુમુક્ષુ એમ વિચારે કે હું એકલા શુભ પરિણામને જ કરું તો એ પરિસ્થિતિ પણ સંભવિત નથી.
બરાબર.
કાલ્પના આત્મા સ્વરૂપ વિવિક્ષામાં ફેર પડે છે. એકલા શુભ થાય એમ ન બને, એકલા અશુભ થાય એમ ન બને. સર્વ મિથ્યા દ્રષ્ટિ જીવોને કશાય ની તીવ્રતા ને મંદતા થયા જ કરે. સમયસાર માં એટલે કષાય ને તાવની ઉપમા આપી છે. તાવ સ્થિર ન રહે, જયારે માપો ત્યારે એમાં થોડો ફેરફાર આવ્યા કરે. વગર કારણે જાણે કે એના ટેમ્પરેચરમાં ઓછા વધતા પણ થયા કરે છે. એમ કષાય પણ અબુદ્ધિપૂર્વક અને બુદ્ધિપૂર્વક તીવ્રમન 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 થયા જ કરે. વિરોધના જીવને તીવ્રમન થાય છે, એકેન્દ્રીને તીવ્રમન થાય છે, બેન્દ્રીને તીવ્રમન થાય છે. સંઘની પંચેન્દ્રીને તો મન સહિતની દશા હોવાથી એની તીવ્રતા મંદતા તીવ્રતા મંદતા થયા જ્ઞાન રહેની.
બરોબર.
તો અહીંયા એટલો વિષય છે કે મુમુક્ષુ છે તો એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિની અભિલાષા છે. ભલે એને મોક્ષ માર્ગ હજી પ્રાપ્ત થયો નથી તો એ દશામાં એને શુભ પરિણામ પણ થશે, ક્યારેક અશુભ પરિણામ પણ
થશે,
એ તો આવશે જ. એમાં બીજો કોઈ ઉપાય નથી. હવે જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, રાગને છોડીને વિતરાગ દશા પ્રાપ્ત કરવી છે એ મુમુક્ષુ છે ને, તો કહે છે કે એ કોઈ બીજી રીતે અન્યથા વિચાર કરે, અન્યથા ઉપાય કરે કે રાગને છોડું રાગને છોડું એમ એકલા રાગને જ જોયા કરે. રાગની છોડવાના બહાને પણ મુખ્યતા કરે. માર્ગદર્શન છે જે હિંટ આપે છે આટલે છે કે પહેલા રાગને કરવાના બાને મુખ્ય કરતો હતો કે આ કરું આ કરું આ કરું આ કરું, હવે એ જ રાગને છોડવાના બાને મુખ્ય કરે તો પણ એ રીતે રાગ નહીં કરે. ખરેખર તો રાગને ગૌણ કરવાનો છે.
બરોબર.
એના બદલે રાગને છોડવું રાગને છોડવું એમ રાગ ઉપર દ્રષ્ટિ રાખવાથી દ્રષ્ટિ તો એમ સૂચવે છે કે જેમાં જેની ઉપાદેયતા હોય એની એને દ્રષ્ટિ છે એમ કહેવાય.
બરોબર.
અહીંયા તો આ એવો વિચાર ને વિકલ્પ કરે છે કે મારે રાગને છોડવો છે, હું રાગને છોડું, હું રાગને છોડું, અને રાગ ઉપર કેમ દ્રષ્ટિ રહી ગણાય, એને તો રાગ ઉપરની દ્રષ્ટિ નહીં ગણવી જોઈએ એમ કે છે કે એમ નથી, એ રાગને જ પોતાના અસ્તિત્વ તરીકે, રાગમાં જ પોતાના અસ્તિત્વને દેખે છે, એની રાગની દ્રષ્ટિ છે.
બરોબર.
પછી એમ દેખીને આને છોડું, આને છોડું, આને છોડું, તો એમાં એને રાગનું મમત્વ, રાગનું એકત્વ અને રાગની દ્રષ્ટિ છોડી નથી.
છોડી નથી.
એક દ્રષ્ટાંત લઈએ કે કોઈ એમ દાન આપીને એમ વિચાર કરે કે મેં મારી સંપત્તિમાંથી 50%, 75%, અરે 90% દાન આપી દીધું, ચાલો ઠીક. તો મારી સંપત્તિમાંથી દાન આપ્યું છે એને ખરેખર ત્યાગ નથી.
મારી સંપત્તિ ક્યાં?
મારી સંપત્તિમાંથી મેં દાન આપ્યું છે તો એને ત્યાગ કર્યો કે ન કર્યો? મારી સંપત્તિ છે એ મેં આપી એમ રાખ્યું, મારી સંપત્તિ છે અને મેં આપી પાછી, આ બે વાત એની જુઠી છે.
બરોબર.
આત્માને એની પૈસા વગેરે ધન સંપત્તિ નથી અને એના ગ્રહણ ત્યાગ નો એ હકદાર નથી, અધિકારી
નથી,
કરી શકતો નથી.
બરોબર.
ભાવ કરે એટલી વાત છે, કસાયની મમતાના ભાવ એને જાણે, એ ભાવ પણ મારું સ્વરૂપ નથી એમ જાણે, અને જેટલા કોઈ રાગાદી પરિણામ થાય છે એ અપરાધ છે એમ જાણે, એ અપરાધ જાણીને એનાથી ભિન્ન થવાર છે, પોતાના સ્વરૂપ અસ્તિત્વમાં અહમપણું ધારે, અહમપણું કરે, અનુભવે, ત્યારે એને ધર્મ થાય.
બરોબર.
નહીંતર ત્યાં સુધી એક ને બીજા કારણે એની એ દશા જ રહે છે.
બરોબર.
આમ લાગે કે પહેલા ગ્રહણ કરતો હતો, પહેલા રાગ ને વધારે ને વધારે કરવાનો ભાવ કરતો હતો, પહેલા પૈસા ને વધારે ને વધારે મેળવવાનો ભાવ કરતો હતો, હવે બંને ચીજને છોડવાનો ભાવ કરે છે. પણ મારા પણ રાખીને છોડવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ યોગ્ય પદ્ધતિ નથી. રાગને છોડવું, રાગને છોડવું એમ રાગ ઉપર દ્રષ્ટિ રાખવાથી રાગ છૂટશે
નહીં.
માત્ર રાગને જ પોતાના પણ પોતાપણે જોયા કરે અને પછી ભલે એને છોડવાનો વિકલ્પ કરે તો પણ એ રાગ એ રીતે છૂટશે. માટે
કેવી રીતે
છેલ્લી લીધી છે, સ્વભાવના અસ્થિ પક્ષ નો યથાર્થ પુરુષાર્થ ઉપડતા રાગ સહજ છૂટી જશે. અધૂરી નથી કરી, એક બોલ માં પૂરી વાત કરી, કાલે મંચાઈ ગયો. માટે એકદમ ખોટી ઉતાવળ કરવી નહીં.
બરોબર.
અને એવી ઉતાવળ કરતા રાગ છૂટશે નહીં, ઉલટી મૂંઝવણ
વધી જશે.
હવે શું છે કે રાગ છોડું, રાગ છોડું, જલ્દી રાગને છોડું, અત્યારે જ રાગને છોડું, એક પણ રાગને ન થવા દઉં, એમ રાગના કરવા અને નહીં કરવા ઉપર જે કર્તૃત્વ છે, જેમ પહેલા આહાર મેં કર્યો એ આહાર કરવા ઉપર કર્તૃત્વ હતું, ઉપવાસ કરતા આહાર મેં છોડ્યો એના ત્યાગનું કર્તૃત્વ કર્યું, એમ અહીંયા એમ કે છે કે આ રાગ પહેલા મારે કરવો તો એમ આ વિચાર આવતો હતો, હવે આ કરવો નથી, આ રાગને મારે કરવો નથી, આને હું ન કરું, આ રાગને ન કરું, એ પણ એક પ્રકારે રાગના નહીં કરવામાં રાગનું કર્તૃત્વ કહે. સ્થાપિત થાય છે, આવી ખૂબી છે અંદર માં. નાની વગર કોણ
બતાવ્યા?
તો એમ થાય કે હું તો રાગ ને ત્યાગવાનો, રાગ ને છોડવાનો, અંદર માં પુરુષાર્થ કરું, રાગ ને છોડું 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 એમ જે વિકલ્પ આવે છે, એને એમ થાય હું તો રાગ ને છોડીને વિતરાગ થવાનો અંદર માં ભાવ કરું છું. ભાઈ એ તારો પ્રયત્ન છે, એ ખરેખર યથાર્થ પ્રયત્ન નથી. આમ છે એને એમ કે છે કે રાગ ને હું છોડું, રાગ ને હું છોડું, રાગ ને હું છોડું, એમાં પણ રાગ નું એકત્ર તારું ચાલુ ને ચાલુ આ પરિસ્થિતિ.
બરોબર,
એમાં 34મી ગાથા છે સમય સાર. ત્યાગ પરદ્રવ્ય નો અને રાગ નો ત્યાગ કરવો એ આત્માના સ્વરૂપ ને વિશે નથી. અરે એનું નામ પણ એને લાગુ પાડી શકાય એવું નથી. ક્યાં સુધી વાત થઈ? 34 કથા.
જ્ઞાન પ્રત્યાખ્યાન.
જ્ઞાન પ્રત્યાખ્યાન છે એમ કરી. જ્ઞાન એટલે આત્મા, આત્મા એટલે જ્ઞાન પોતે જ પ્રત્યાખ્યાન સ્વરૂપ છે. આ છોડવાનું પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. આત્મરામસ્ય સ્યાત્ અન્ય દ્રવ્યાણામ પ્રત્યાખ્યાનમ કેમ સ્યાત? આત્માને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન એટલે ત્યાગ તે શું છે? તે કેમ સ્યાત ઇતિ પૃચ્છંતિ મથમ વાચક, એમ પૂછવામાં આવતા નો ઉત્તર દેવામાં
આવે.
ત્યાગમાં પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે, ત્યાગે છે. તેથી જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું. આ સિદ્ધાંત છે કે નિયમ નો અર્થ આ છે કે હું જ્ઞાન માત્ર છું એમ જ્ઞાનમાં હું પણ થાય તે જ્ઞાન જ, એવું જે જ્ઞાન જ્ઞાનમાં જ્ઞાનને હું પણ થાય એવું જે જ્ઞાન, તે જ્ઞાન સ્વયં પ્રત્યાખ્યાન સ્વરૂપ છે. એમાં અન્ય દ્રવ્યનું પરપણું આવી ગયું, રાગાદીનું પરપણું આવી ગયું, જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી. એના ઉપર વિષય લીધો છે ટીકાકાર આચાર્યજીએ કે પરમાર્થી જોવામાં આવે તો પરભાવના ત્યાગ કરતાપણાનું નામ પોતાને નથી. બીજા ભાવનો હું ત્યાગ કરનારો એવું નામ એને લાગુ પડતું નથી. ત્યાગ કરનારો એમ તો નથી, પણ ત્યાગ કરનારો એમ કેવું એમ પણ એને લાગુ પડતું નથી. નામ એટલે એમ કેવું,
કેમ લાગુ પડતું?
કેમ કે પોતે તો એ નામથી રહેત જ છે, કારણ કે જ્ઞાન સ્વભાવથી પોતે છૂટ્યો
નથી.
માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવ કરવો. આ રીતે સ્થિર થયેલું જ્ઞાન, આ જ્ઞાનમાં સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે. ત્યાગનો વિષય આવો છે.
ક્યાં આત્માનું હતું તે છોડ્યું?
કપડા થાય માણસ ગ્રહણ કરે ત્યારે એને એમ થાય કે આ ખોટું છે માટે છોડીએ તે બરાબર એમ નથી. સ્વરૂપ ને જેમ છે તેમ સ્વપણે ગ્રહ્યા વિના અનુભવ્યા વિના એક વાત ગ્રહણ કે ત્યાગ ની એક હાથી પડતી
નથી. બરાબર,
એમાં તેનું તે મિથ્યાત બીજો વેશ પહેરીને ઉભું રહી જાય છે.
બીજો વેશ પહેરી, બરાબર,
પેલા ગ્રહણ નો વેશ હતો, હવે ત્યાગ નો વેશ પકડી દીધો, પણ તેનું તે મિથ્યાત છે, એમાં કોઈ ફેર
નથી.
તમે લોકો ત્યાગ કરતા નથી ને, એટલે ત્યાગ નહીં કરવા માટે આ બધી યુક્તિઓ શોધી કાઢી છે. ત્યાગ ગ્રહણ ની વાત એક બાજુ રહે, પણ મિથ્યાત્વ છે ને એનો નાશ કરવો એવી કોઈ વાત છે કે નહીં? આની મૂળ વાત આ છે. ત્યાગ કરતા પણ જો મિથ્યાત્વ નો નાશ ન થાય તો કોઈ પણ ચીજ નો ત્યાગ કર્યો એનો શું અર્થ છે? જે બંધના કારણ રૂપ આશ્રવ છે એ તો તત્વા સૂત્ર માં લીધું છે. મિથ્યાત્વ અવૃત્તિ અવિરતી પ્રમાણ યોગ બંધ એ તો આ સૂત્ર છે. તો મિથ્યાત્વ પહેલો આશ્રવ છે, પ્રમાદ બીજો આશ્રય છે, આશ્રવ છે મિથ્યાત્વ નો બંધ છૂટે. આ મિથ્યાત્વ નો બંધ નથી એમ કે છે શું? ઉમા સ્વામી નું સૂત્ર છે. બંધ ના હેતુ માં મિથ્યાત્વ નાખ્યું છે કે નહીં? કેટલા સૂત્રો ફેરવ છે દેખાય છે. અંદર માં મોટો દુશ્મન છે, અનંત સંસાર રખડાવનાર કારણ છે મિથ્યા દર્શન. એના છોડવાના ઉપાય ને વિચારી શકતો નથી. ઉતાવળ કરતા એ રીતે, ખોટી ઉતાવળ કરતા એટલે ઊંધી રીતે પ્રયત્ન કરતા રાગ છૂટશે નહીં. રાગ છૂટશે નહીં ને ઘણા કાળ સુધી એવો પ્રયત્ન કરવા છતાં રાગ નહીં છૂટે ત્યારે તને આકુલતા થશે, મૂંઝવણ થશે કે આમ રાગ છોડવા માંગુ છું ને છૂટતો કેમ નથી, રાગ મૂકી દેવા માંગુ છું ને રાગ મુકાતો કેમ નથી, આ મૂંઝવણ થી આવીને આકુલતા વધશે. રાગ છોડું છોડું એમ નાસ્તિક પક્ષમાં ઉભા રહીને રાગ છૂટશે નહીં. પેલા રાગ કરવાનો વિષય હતો, આવો રાગ કરું, આવો સારો રાગ કરું, એને રાગ નતો જાણતો, એને ધર્મ જાણતો હતો. એવા શુભ રાગ ને એ ધર્મ જાણતો હતો એટલે એને કરું 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 એમ થયું. અહીંયા તો એમ કે છે કે સમજણમાં એમ આવ્યું કે શુભાશુભ રાગ તે ધર્મ નથી, તે કષાય ની તીવ્ર મંદતા ના ભેદો કષાય રૂપ જ છે, માટે એનો કરવાનો પ્રશ્ન નથી પણ એને છોડવા જોઈએ. પણ નાસ્તિક પક્ષમાં ઉભા રહીને છોડાશે નહીં. નાસ્તિક પક્ષ એટલે રાગમાં ઉભો રહીને રાગ નહીં છોડો. રાગ છોડવાનો રાગ એ પણ રાગ છે. એને ક્યાં ઉભા રહેવું એ પહેલા મુખ્ય વાત છે.
બરોબર,
જે રાગમાં જ ઉભો છે કોઈને કોઈ પ્રકારના એ કરવાના કે છોડવાના પ્રકારમાં રાગમાં જ ઉભો છે, એમાં એને રાગમાં ઉભા રહેવાનું જે સ્થાન છે એ તો જરાય બદલ્યું
નથી.
આ પરિસ્થિતિ છે. હા, એ આ રાગ છોડું એવો જે રાગ છે એમાં જ પોતાનો અનુભવ એને થાય છે. પોતાપણાનો અનુભવ એમાં એને થાય છે. આ રાગને છોડવું, આ રાગને છોડવું, રાગને છોડવું એવો જે એનો ભાવ ચાલે છે એને પોતા રૂપે અનુભવે છે. બીજો લાંબો ત્યાં ક્યાંય વિચાર વિકલ્પ નથી, પણ અનુભવ એનો શું છે? એનો અનુભવ શું છે? રાગને છોડવું, આને છોડું 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 છોડું, આ છોડું, આ ન જોઈએ, આ છોડવું, આ ન જોઈએ, આને છોડવો છે છોડવો છે.
આસન તો માંડ્યું છે રાગ ઉપર,
એ અનાદિનો એને પક્ષાંતર કર્યું નથી. પક્ષ બદલાઈ જવો જોઈએ. આત્મ સ્વરૂપને ઓળખીને એના પક્ષમાં આવવું જોઈએ અને એના એનું લક્ષ્ય થઈ જવું જોઈએ.
બરાબર,
લક્ષ્ય. એના બદલે અનાદિનું પર્યાયમાં ઉત્પન્ન થતા વિભાવંશ ઉપર જે લક્ષ્ય છે એ તેનું તે રહ્યું. પછી કરવાનો કે છોડવાનો વિકલ્પ. પણ જે વિભાવ અંશ ઉત્પન્ન થયો એના ઉપર જ એનું લક્ષ છે. અને આખો જે પરમાત્મા છે, શુદ્ધ આત્મા છે, એનું એનું જે લક્ષ થવું જોઈએ એ લક્ષ નથી.
બરોબર,
ત્યાં એને પક્ષ ફેર્યો નથી, તેનો તે પક્ષ છે. રાગ છે તે સારો નથી, અને તેથી તે છોડવો જોઈએ એમ વિચાર આવે ને એનો પક્ષ હોય ખરો? આ વિચારવા જેવો વિષય,
વિચારવા જેવો, અંદરનો વિચાર તપાસવા જેવો,
કે રાગ ને ના પાડે છે કે આ સારો નથી ને છોડવા જેવો છે, છતાં એનો પક્ષ હોય ખરો? હા, એનો છતાંય પક્ષ છે. એવી પરિસ્થિતિ આ છે.
બરોબર,
જ્યાં સુધી પક્ષ એટલે અનુભવ નહી, અહીંયા પક્ષ એટલે જેનું લક્ષ થવું જોઈએ એનો પક્ષ કહેવામાં આવે છે, અથવા જેનો હું પણ નિશ્ચય થવો જોઈએ, સ્વપણે જેનો નિશ્ચય થવો જોઈએ, અથવા સ્વરૂપની ઓળખાણ થવી, એને સ્વરૂપનો પક્ષ, આત્માનો પક્ષ કહેવામાં આવે છે. પછી એમ થયા વિના નાસ્તિક પક્ષમાં ઉભા રહીને, એટલે રાગ ના પક્ષમાં ઉભા રહીને રાગ નો નિષેધ નકામો છે. આમ છે, યથાર્થપણે તો આત્માના પક્ષમાં ઉભા રહીને રાગ નો નિષેધ થાય. રાગ ના પક્ષમાં ઉભા રહીને રાગ નો નિષેધ કરે છે એ કૃત્રિમ છે, સહજ નથી, એ સાચો નથી, યથાર્થ નથી, ખોટો પક્ષ છે.
બરોબર,
એવું બને કે જે પક્ષમાં હોય એ જ પક્ષનો આ બરાબર નથી, આ બરાબર નથી એમ કરે ને પક્ષ છોડે નહીં, બને કે ન બને એમ. રાગ બરાબર નથી, રાગ બરાબર નથી એમ ગણે, પણ રાગ નો પક્ષ નથી તે બરાબર, એ ખોટું છે. એ મૂળમાંથી રાગ કરવાનું છોડી શકશે
નહીં,
એને રાગ છૂટશે જ નહીં એમ કે છે. એ પક્ષ છે એનો અર્થ કે એની પૂરી પકડ છે, ભલે ઉપર ઉપરથી નિષેધે છે પણ અંદરમાં પૂરેપૂરી પકડ રહેલી
છે.
આ પરિસ્થિતિ
અટપટો
છે પરિણામમાં. એકલા ઉપર ઉપરથી ઉપયોગને જોવે, અંદરમાં શું ભર્યું છે એનો ન વિચાર કરે, એ પરિણામને પણ સમજી શકશે નહીં. સ્વભાવને સમજવાનો તો પ્રશ્ન જ રહેતો
નથી. બરાબર,
પરિણામને પણ હજી જેમ છે એમ સમજી ન શકે તો પરિણામથી પાર છે, પરિણામથી પર એવી ચીજ છે. સ્વભાવ તો અવ્યક્ત અને સામર્થ્ય રૂપ છે, એને ઓળખવો, એને જેમ છે એમ જાણવો. ગુરુદેવ તો એમ કહે કે જેવો કેવળ જ્ઞાની ને કેવળી ને આત્મા, કેવળી એ આત્મા જાણ્યો છે, એવો આત્મા અહીંયા પહેલા એ સમીર દર્શનમાં જાણે. કેવો કેવળી એ જાણ્યો છે, એવો આત્મા એ સમીર દર્શનમાં જાણે, જ્ઞાનમાં જાણે, એ દર્શન થતા સમીર જ્ઞાન થાય જાણે. આવો જ એની જે નિર્વિકલ પ્રતીતિ, જેવો જાણવામાં આવે છે શુદ્ધોપયોગના કાળમાં, એની નિર્વિકલ પ્રતીતિ તે કાળમાં વર્તે છે કે આવો જ છું, એને સમય દર્શન કહેવામાં
આવે.
મેં પરિણામને પણ સમજી ન શકે, એ જેવો કેવળીએ જોયો એવો અંદરનો વિષય ક્યાંથી પકડશે? જેને અશુદ્ધ નિશ્ચયના વિષયનો પણ યથાર્થ સમજણ નથી, એને સૂક્ષ્માથી સૂક્ષ્મ એવા શુદ્ધ નિશ્ચયના વિષયનું કાંઈ સમજણ હોય, ઓળખાણ હોય, પરિચય હોય, જાણવું હોય, એ વાત રહેતી
નથી. બરોબર,
એની જ્ઞાનની ચાણી એવી છે, હજી જાડું નથી પકડાતું, ઝીણું પકડે ક્યાંથી?
હજી જાડું છે.
હા, કેમ પણ આ તો નાસ્તિકનો વિષય છે.
બરોબર,
કષાયની તીવ્રતા મંદતા સ્થૂળ પરિણામ છે. અને એ સ્થૂળ પરિણામમાં એ સંતુષ્ટ થાય છે ત્યાં એને શું થાય છે કે જો હું આ ત્યાગું છું એ સમજે. સંકલેશના પરિણામ હતા એ છોડીને એને કષાયની મંદતાના પરિણામ થયા તો એ સ્થૂળ છે. 154 ગાથા બીજું છે ત્યાં એ સંતુષ્ટ થાય છે કે આટલું તો કર્યું મેં, આ તો કર્યું, આ તો કર્યું, આ તો કર્યું, પૂજા તો કરી, ભક્તિ તો કરી, સ્વાધ્યાય તો કર્યો, વાંચન તો કર્યું, આટલો ટાઈમ વિચાર તો કર્યો. એ જે અંદરમાં કર્યું 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 જે થાય છે ને એમાં જે જાણે અજાણે સંતુષ્ટ વૃત્તિ છે એ મિથ્યાત્મચિન છે. દ્રવલિંગીને પણ એ મિથ્યાત્મચિન છે, એ એમાં સંતુષ્ટ છે. ગણતરી થવી કે આટલું કર્યું, આટલું કર્યું, હજી આટલું કર્યું, આટલું બાકી છે ને હજી આટલું કર્યું, એ બધું જે ગણતરીમાં આવતો જે વિષય છે એ પણ સંતોષનો જ એક પ્રકાર છે. એટલે કે મિથ્યાત્મનું જે ચિહ્ન છે બીજું કોઈ ચિહ્ન છે આમ છે. પરમાગમોમાં આવી રીતે વિષયને સ્પષ્ટ કર્યો છે. આમ માણસ ન સમજે પણ આ સંતોષ થયો ને એ મિથ્યાત્મક ચિહ્ન છે. તારું જે સ્વરૂપ રાગાદિથી ભિન્ન જેનાથી તારે છૂટવું છે એનાથી તું સંતુષ્ટ થા એ છૂટે કે દે છે, એ છૂટવાનો પ્રશ્ન નથી. અનાદિનું જે એકત્વ છે તેનું તે એકત્વ દ્રઢ થઈ રહ્યું છે એમાં બીજું કઈ થતું નથી. એટલે મૂળમાં જે મિથ્યાત્મનો ત્યાગ થવો જોઈએ ત્યાગ થતો નથી. અથવા પરભાવમાં સ્વપ્નાનો જે અધ્યાસ છે તે અધ્યાસનો જે ત્યાગ થવો જોઈએ એ ત્યાગ થતો નથી. આ પરિસ્થિતિ એને રાગ નહીં છૂટે અને મૂંઝવણ થશે, મૂંઝવણ વધી જશે થશે અને મૂંઝવણમાં તો ઊભો જ છે, પાછી મૂંઝવણ વધશે એની બીજું કઈ થશે. આ સુધી તો એ વાત લીધી જ્યાં એ પોતે પ્રયત્ન કરે છે એમાં શું ગફલત મારીએ છે હવે એનો ઉપાય બતાવે છે. અને સ્વભાવના અસ્થિ પક્ષનો યથાર્થ પુરુષાર્થ ઉપડતા રાગ સહજ છૂટી જશે. ઉપડતા ઉપડતા એમાં પણ સહજતાનો ધ્વનિ છે. પુરુષાર્થ કરતા એમ ન લીધું, કરતા એમ કહે તો પણ ઉપડતા જ લેવું, એમ સમજવું. તો એમ ભાષા ગમે તે કરવાની સમજણ વાળાને છૂટ છે. સમજણ વાળાને ગમે તે ભાષા થાય એનો એને દોષ નથી. કે છે કે સ્વભાવના અસ્થિ પક્ષનો આ વિષય લેવાનો કે એ સ્વભાવ છે, હૈયાત છે, મોજૂદ છે, એનો હોવાપણાનો એને પક્ષ આવવો જોઈએ. પક્ષ આવે એટલે એની મુખ્યતા થાય, સ્વભાવના હોવાપણાની મુખ્યતા એને થવી જોઈએ.
બરોબર.
અસ્થિ એક કાળે બે છે, જયારે રાગ છે ત્યારે સ્વભાવ છે, સ્વભાવ છે ત્યારે રાગ પણ છે. સ્વભાવ સદાય છે, રાગ છે એ તો બદલતી ચીજ છે, પણ વિભાવ તરીકે જોઈએ તો અનાદિથી સદાય છે ધારાવાહીપણે. હવે સ્વભાવ અને વિભાવ સદાય હોવા છતાં સ્વભાવની મુખ્યતા ન થાય ને વિભાવની મુખ્યતા થાય તો એને વિભાવનો પક્ષ છે માટે એની મુખ્યતા થાય છે.
બરોબર.
અને જો સ્વભાવની મુખ્યતા થાય તો સ્વભાવનો પક્ષ થાય, અથવા સ્વભાવનો પક્ષ થાય તો સ્વભાવની મુખ્યતા થાય.
બરોબર.
આ ગૌણ મુખ્ય ઉપર આખા પરિણામનો દોર છે. પરિણામ એટલે રિઝલ્ટનો દોર છે, ફળનો આધાર સેના ઉપર છે. જીવ સેને મુખ્ય કરે છે એના ઉપર એનું ફળ આવશે. જો એ સ્વભાવને મુખ્ય કરશે તો એનું ફળ વિતરાગતા આવે.
વિતરાગતા
જો સ્વભાવને મુખ્ય નહીં કરે તો એનું ફળ કદી વિતરાગતા નહીં આવે.
બસ ચોખ્ખી વાત,
આ સિદ્ધાંત છે. સ્વભાવને મુખ્ય કેમ કરવો, આ પ્રશ્ન થાય. કે સ્વભાવ એવી ઉત્કૃષ્ટ ચીજ છે, સર્વોત્કૃષ્ટ તત્વ છે, કે જો એની ઓળખાણ થાય તો એની મુખ્યતા થાય થાય ને, અને જ્યાં સુધી એની ઓળખાણ ન થાય ત્યાં સુધી એની મુખ્યતા કરવી હોય તો પણ થાય
નહીં. બરોબર,
એમ વિચાર્યું, એમ સમજ્યા કે સ્વભાવની મુખ્યતા કરવા જેવી છે. અમે તો હવે સ્વભાવની મુખ્યતા કરી, વાણીમાં પણ નહીં અને વાણીમાં પણ નહીં. એટલે ચર્ચા કરે તો સ્વભાવની મુખ્યતા ની, અને વિચાર કરે તો સ્વભાવની
મુખ્યતા
વિના કરે છે.
બરોબર, ઓળખ્યા વિના,
ઓળખ્યા વિના કરે છે, ખોટું છે. મંડી પડે છે ને ભાઈ, આપણે તો એક ધ્રુવ સિવાય બીજી વાત લેવી
નહીં,
એમ પત્તો નહીં ખાય એમ કે છે. એવું સમજી લીધું, બુદ્ધિગમ્ય કરી લીધું કે એક સ્વભાવની મુખ્યતા કરવા જેવી છે. એટલે હવે હું ચિંતન, રટણ, મનન સ્વભાવનું કરીશ, અને વાણી વિકલ્પ ભાષામાં પણ
સ્વભાવ
સ્વભાવ
સ્વભાવ સ્વભાવ. ચિંતન મનનમાં સ્વભાવ સ્વભાવ
કૃત્રિમ વિચાર છે, એમ સમજી લીધું. એટલે હવે એ કર્યા કરું, અને એમ એનું રટણ કર્યા કરે માટે એમાંથી એનો અનુભવ થાય ને એની પ્રાપ્તિ થાય, એ વાતમાં કાંઈ માલ છે, એ પણ ભૂલ્યો છે. એને સહજ એની મહિમા પાસે ઓળખાણ થતા મહિમા પાસે મહિમા આવે અને મુખ્યતા વર્તે. જે ચીજ મહાન હોય એની મહાનતા જણાય તો એની મુખ્યતા સહજ રહે, એને કરવી પડે એ પ્રશ્ન રહેતો નથી. એમ અસ્થિ પક્ષનો યથાર્થ પુરુષાર્થ પડતા એ તો તું વિતરાગ સ્વરૂપે હોવાથી, પરિપૂર્ણ વિતરાગ સ્વભાવે હોવાથી, અને એમાં અહમ બુદ્ધિ પુરુષાર્થ દ્વારા થતી હોવાથી પરિણામ તદાકાર થઈ જશે. ત્યારે એને રાગ ઉત્પન્ન નહીં થાય, અને રાગ સહજ છૂટી ગયો એમ કહેવામાં
આવે
આવે એ સ્થિતિ આપોઆપ આવશે. ઓટોમેટિક થવું જોઈએ, એટલી સહજતા આવવી જોઈએ. કરું કરું ના પ્રયત્ન થી કરવા માંગે તો આ માર્ગ નથી. અકૃત્રિમ એવું અનાદિ અનંત શાશ્વત અકૃત્રિમ એવું આત્મતત્વ છે. એ અકૃત્રિમ તત્વનો ઉપાય પણ અકૃત્રિમ જ છે. અકૃત્રિમ તત્વની પ્રાપ્તિનો ઉપાય કોઈ કૃત્રિમતા સાથે સુસંગત છે
નહીં.
વર્તમાન દુઃખ છે, વર્તમાન દુઃખ છે, ને દુઃખ થી છૂટવાનું એની વૃત્તિ સહજ છે. કોઈ પણ જીવને દુઃખ થી છૂટવાની વૃત્તિ સહજ છે. એટલે એ સહજ વૃત્તિને અનુસરીને એ અનેક વિધ પ્રયત્ન કરે છે. દુઃખથી છૂટવા માટે અનેક જાતના પ્રયત્ન કરે છે. જ્યાં સુધી એને સાચો પ્રયત્ન ને સાચી દિશાને સાચી રીતને વિધિ હાથમાં નથી આવતી, ત્યાં સુધી દુઃખને છોડવા ચાહતો હોવા છતાં તે દુઃખને નહીં છોડ, દુઃખથી છૂટતો નથી ને ઉલટાને દુઃખ, ઉલટાનું દુઃખને જ પ્રાપ્ત કરે છે. સુખને મેળવવા ઈચ્છતો હોવા છતાં સુખને પ્રાપ્ત કરવા છતાં એ દુઃખને જ પ્રાપ્ત કરે છે. આ અનાદિથી જીવની દિશા છે.
બરોબર,
એટલે સુખ માટે તો કાંઈ ને કાંઈ ને કાંઈ ને કાંઈ કર્યા વિના રહી શકશે જ નહીં, એને ક્યાંય સુખ નથી. બેસે તો સુખ નથી, સુવે તો સુખ નથી, હાલે તો સુખ નથી, ઉભો રહે તો સુખ નથી, એને ફેરફાર કરવો જ પડે છે. કેમ કે ક્યાંય સુખ નથી.
બરોબર.
સુવે તો એમ થાય કે હવે બેસો, બેઠો હોય તો એમ થાય કે હવે
સુઈ જાઓ,
આરામ કરો. ભાઈ આરામ નું ધામ તો આત્મા છે.
આત્મા
અભિરામ, અભિરામ સ્થળ છે. એમાં અહમપણું આવ્યા વિના બહારની સાતાના પ્રકારને આરામ માને, આકુલતામાં આરામની ભ્રાંતિ છે, બીજું કાંઈ નથી. એમાંથી કઈ આરામ મળતો નથી કે સાતા કે સુખ મળતો
નથી.
એટલે અહીંયા એમ કે છે, જો તું પ્રયત્ન જ કરે છો તો એ તારા સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરે. તારું સ્વરૂપ જેવું છે મૂળમાં અસલમાં, એવું જાણ્યા વિના
બરોબર
શું કરવું યોગ્ય છે તારે અને શું કરવું અયોગ્ય છે તારે, એ કોઈ નિર્ણય ખરેખર થઈ શકશે જ નહીં. એનો સાચો નિર્ણય, સાચો ઉપાય કદી થઈ શકશે નહીં. એટલે પહેલામાં પહેલી વાત એ છે કે તું સ્વરૂપને ઓળખ. સ્વરૂપને ઓળખતા એની મહાનતા એટલી છે કે એની ઓળખાણ પછી એની એકાગ્રતા આવ્યા વિના રહેશે. બસ ઓળખીને એકાગ્ર થવા, એવો ઉપદેશાત્મક ભાષામાં ઉપદેશ છે, આદેશ છે કે ઓળખીને એકાગ્ર થવા. પણ એ વચન વ્યવહાર છે, એને દુઃખ લાગ્યા વિના એ ઓળખે નહીં. જ્યાં સુધી એને રાગમાં કસાય કણમાં દુઃખ ન લાગે ત્યાં સુધી ઓળખવાનો અંદરમાં પ્રયત્ન જ કરે
નહીં.
આમ કોઈ રાગમાં ઠીક લાગે છે, અધિકાય લાગે છે ને ત્યાં એ
સંતરે
છે, ત્યાં એ ઉભો રહે છે ને ત્યાંથી ખસતો
નથી.
બસ વાત પૂરી થઈ ગઈ. એનો અનાદિનો જે નાસ્તિનો પક્ષ છે એ છૂટતો
નથી. ગમે તે પણ નાસ્તિનો પક્ષ છૂટતો નથી. આમ લક્ષ્યાત લાગે નાસ્તિ,
આખી લાઈન જુદી છે. આખો જ્ઞાન લક્ષણ દ્વારા અનંત જ્ઞાન સામર્થ્યની અનંત અનંત પરિપૂર્ણ તત્વ હું છું, એને અંદર માં ભાસું ને લાગવું
જોઈએ.
ત્યાં સુધી એની ઓળખાણ નથી. લાગે નહીં, ભાસે નહીં, ત્યાં સુધી એની ઓળખાણ
નથી.
ત્યાં સુધી ભાસે નહીં ત્યાં સુધી ભાવ ભાસે નહીં ત્યાં સુધી પુરુષાર્થ ઉપડે ક્યાંથી? પુરુષાર્થ ઉપડવાનો પ્રશ્ન રહેતો નથી. સર્વકાળના સર્વ પરિણામ થઈ જ જાય છે. પછી કોઈ બુદ્ધિપૂર્વક થી કરવા વિચારેલા હોય કે ન વિચારેલા હોય, પણ ખરેખર તો સર્વકાળે તે કાળની તે દ્રવ્યની યોગ્યતા અનુસાર, તે જીવની યોગ્યતા અનુસાર તે પરિણામ તેને થઈ જ જાય છે. પણ આ જીવ કરતા બુદ્ધિ એમ વિચારે છે કે મેં કર્યા તેથી થયા, ન કર્યા હોત તો ન થાય, એ એનો ભ્રમ છે. માણસ નથી કહેતા મારે આમ બોલવું હતું પણ આમ બોલાઈ ગયું, એનો અર્થ શું? અથવા મારે જે બોલવું હતું એ બોલાણું જ નહીં, કેવું તું એ કહેવાનું નહીં, એવો અનુભવ ઘણી વાર થાય છે. એનો અર્થ શું થાય છે કે ખરેખર એ કરવા માંગે છે એમ નથી થતું. જીવ પદાર્થની સમય સમયની જે યોગ્યતા છે, કોઈ પણ જીવની તે સમયની યોગ્યતા અનુસાર એના પરિણામ થઈ જ જાય છે. એ થઈ જાય છે એને હું કરું હું કરું હું કરું એનું અજ્ઞાન છે, બસ એ એનો ભ્રાંતિ છે. પરિણામે થાય એનો તું જ્ઞાતા રહી જા. જે કઈ રાગાદી વિભાવાદી જે કઈ અંશ ઉપજે છે એનો જ્ઞાતા રહી જા. તું કરું 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 શું કર્યા કરે છે? એ કરું છોડું બે માથાકૂટ માંથી છૂટી જાય એક વાર. તું જ્ઞાતા છો એમ તને ઓળખીને જ્ઞાતા ભાવે રહી જા, પતી ગઈ વાત. તને બધો ખ્યાલ આવી જશે, જ્ઞાન સમ્યક થઈ જશે, અને બધો ખ્યાલ આવી જશે કે આમાં બંધ માર્ગ શું છે ને મોક્ષ માર્ગ શું છે. પછી બંધ માર્ગે કરવો નથી અને મોક્ષ માર્ગે એને કરવો નથી, મોક્ષ માર્ગ થઈ રહ્યો છે. શંકરાચાર્ય ટીકામાં જગ્યાએ પ્રવચન સાર મારે આ અમે મોક્ષ માર્ગમાં ઉભા છીએ, મોક્ષ માર્ગ થઈ રહ્યો છે, વર્તી રહ્યો છે, પરિણામમાં મોક્ષ મોક્ષ માર્ગ થઈ રહ્યો છે, વર્તી રહ્યો છે. એ પણ અમારા જ્ઞાન નો વિષય છે. સંવર નિદ્રા ને મોક્ષ ને પણ હું જ્ઞાતા ભાવે જાણું છું. સંવર નિદ્રા મોક્ષ ને હું કરતો
નથી,
કેમ કે આત્મા જેમાં કરવું કારણનું મૂળ સ્વરૂપમાં નથી એમાં અહમ પણ આવ્યા પછી પરિણામનું કર્તૃત્વ છે એ ખલાસ થઈ જાય.
બરોબર.
ખ્યાલ છે કે પરિણામ સમયે સમયે આપોઆપ થાય, ઉત્પાદ વિધ્રુવ ઉત્તમ થાય, ઉત્પાદ એ સમયે સમયે થયા કરે એ વસ્તુનો સ્વભાવ છે, એને રોકી શકાય એવું નથી તો કરવાનો પ્રશ્ન ક્યાં છે? કોઈ એમ કે હું પરિણામને થતા બંધ કરી દઉં, ચાલો મારે કોઈ પરિણામ જ કરવા નથી,
નહીં થાય.
એ જે થઈ રહ્યું છે એને કરવાનો પ્રશ્ન નથી થતું એને કરવાનો પ્રશ્ન રહેતો નથી. કરવું વાત ક્યાં ઉભી રહી છે? પણ વસ્તુના સ્વરૂપને સમજ્યા વિના એને કર્તૃત્વની અનાદિની જે અંદરમાં ગાંઠ પડી ગઈ છે, છૂટી
નથી,
મિથ્યાત્વની ગ્રંથિ છે.
બરોબર.
એ ગ્રંથિ નથી છૂટતી એટલે એ દ્વારા એ કરું 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 ને છોડું, કરું ને છોડું, કરું ને છોડું, એ વાતને કર્તૃત્વની એક બીજા સાથે ઉભી જ રહે છે.
બરોબર.
કહે છે કે પક્ષનો અસ્થિ પક્ષનો આવા અસ્થિ પક્ષનો કૃતકૃત્ય એવું જે આત્મ સ્વરૂપ એવા અસ્થિ પક્ષનો સ્વભાવનો યથાર્થ પુરુષાર્થ પડતા એટલે એ હું છું એમ જોર આવતા રાગની ઉત્પત્તિ નહીં થાય એમ પણ તને જ્ઞાન થશે કે આ રાગ હવે થતો નથી, કરવો તો નથી પણ છોડવો નથી એ વાતે હવે નથી, કરવો નથી કરવો છે એ વાતે નથી અને કરવો નથી એ વાતે હવે નથી, થતો નથી એનું જ્ઞાન થાય છે. આમ છે મોક્ષ માર્ગ.
મંત્ર જેવી વાત નથી છેલ્લે.
કોઈ પણ દરિદ્ર માણસને ઘરમાંથી અઢળક દોલતની સંપત્તિ નીકળે ત્યારે એની દરિદ્રતાના વિકલ્પ છૂટી જાય તો એમાં નવીન શું છે? એને ખબર પડી કે મારા પૂર્વજોની અઢળક દોલત
છે,
ઝવેરાતનો મોટો ખજાનો
બરોબર
ઘરમાંથી નીકળ્યો છે, હવે મારે ભીખ માગવી છે, ટાઈમ થયો ને ભીખ માગવા જાઉં રોજ જાતો તો એ વિકલ્પ એનો છૂટી જાય તો એમાં નવીન શું છે? એમાં હવે એવો વિકલ્પ હું નહીં કરું એવું રટણ કરવાની એને જરૂર રહેતી
નથી, સહજ જ છૂટી જાય.
એ રટણ કરવું પડે
નહીં
કે આ ટેવ પડી છે હવે રટણ કરી કરીને છોડું, ટેવ પડી છે અને રટણ કરી કરીને છોડું,
ભાળે ગયો ભાળે ગયો ખજાનો,
એ પ્રશ્ન રહેતો
નથી.
પરિપૂર્ણ વિતરાગ બિંબ આત્મા,
બિંબ
સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા અશરીરી સ્થિતિમાં એકલો કેવળ શુદ્ધાત્મા છે, બસ એવું અંતરંગ તત્વ છે. અંદરમાં એવા સ્વભાવ સ્વરૂપ એવા જ સ્વરૂપે અંદરમાં વિતરાગ મૂર્તિ આત્મા છે, સિદ્ધની મૂર્તિ જ આત્મા છે. જ્યાં એ મૂર્તિ એને જોઈ હજી તો આ પ્રતિભાસ થયો, જીવાશ પરિપૂર્ણ સ્વભાવે છે, વિતરાગ પરિપૂર્ણ સ્વભાવ, એવું ભાવ ભાષણ થયું, એની દરિદ્રતા ચાલી જાય છે.
બરોબર,
એટલો એનો મહિમા ઉપજે ને એટલો મહિમા ઉપજે કે એના પરિણામ સર્વગુણના પરિણામ સર્વ પરિણામ એમાં મગ્ન થયા વિના રહે નહીં. કેમ કે જગતમાં એથી કોઈ ઉત્કૃષ્ટ તત્વ નથી, પદાર્થ નથી કે જ્યાં એને મગ્નતા કરવાનો પછી ક્યાંય આકર્ષણ રહે એવું તો એને બનતું નથી. આ કરું પંડિતાય કરું, જગત ને ઘણું ઘણું સમજાવું, દુનિયાને લાભ થાય તો મને પણ કઈક લાભ થાય, એમ તૃષ્ણારૂપી દાહેત એને સપડાવી દીધો છે. ખાસ કરીને પંડિતજનો છે એના ઉપર આ ગુરુદેવનું માર્ગદર્શન છે કે એને એમ થાય કે હું પંડિત છું, ઘણું સમજું છું, ઘણું વાંચ્યું છે, ઘણું વિચાર્યું છે, ઘણું મેળવ્યું છે જ્ઞાન, માટે હું હવે લોકોને સમજાવું અને એ કરવાથી મને પણ કંઈક લાભ થશે. કહે છે કે એ ભ્રમણામાં છે, કરું 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 વિષય જ એનો ભ્રમણાનો. આગળ તો એ ચાલી ગયું કે રાગને છોડવું એ ભ્રમણા તારે છોડવા જેવી છે,
કરવાની વાત
તો આ કરવાનો પ્રશ્ન તો ક્યાંય બાકી રહી ગયો. એ પંડિતાય નથી પણ મૂર્ખાય
છે,
પંડિતાય નથી, પંડિત તો એને કયા છે ભગવાને કે જે સ્વરૂપ આત્મજ્ઞાન ને પ્રાપ્ત કરે તે ખરેખર
પંડિત.
એને બીજાને સમજાવવાની આકુળતા થતી નથી. ઠીક છે, જે પ્રકારે ઉદય હોય યોગ્યતા અનુસાર સૌ સમજે, કેમ સમજતા નથી ને સમજાવી દઉં એની આકુળતા એને થતી
નથી.
આ તો વળી એને તૃષ્ણા કહી છે. જેમ જગતના પ્રાણીને જગતના પદાર્થો મેળવવાની તૃષ્ણા રહે છે, એમ આને આ કરું ને તે કરું ને ઘણું સમજાવું ને એથી મને લાભ ને એને લાભ,
તૃષ્ણારૂપી લાભ,
એની તૃષ્ણા છે. પંડિતોનો સંસાર શાસ્ત્ર છે,
શાસ્ત્ર
ટોડર નદી, પંડિતોનો સંસાર
શાસ્ત્ર
શાસ્ત્ર છે. કેમ શાસ્ત્ર છે કે એમાંથી એને બીજાને પણ સમજાવી દઉં ને એમ કરતા મને પણ લાભ થશે, એને લાભ થશે અને મને પણ
લાભ થશે,
લાભ થશે. અમારી પ્રવૃત્તિ તો સ્વ પર હિતકારી છે એમ માને. ભગવાન એમ કહે છે કે એને તૃષ્ણારૂપી દાહે સપડાવી દીધો,
સપડાવ્યો,
એ દાહમાં બળી રહ્યો છે. જેમ કોઈ અગ્નિમાં સપડાઈ જાય ને બળી જાય, એમાં કૃષ્ણરૂપી દાહમાં અગ્નિમાં સપડાયેલો જીવ છે, એને સમયે સમયે ભાવમરણ ને દ્રવ્યમરણની કરુણાજનક સ્થિતિ છે એમ કહેવાય. કોઈ બળે તો કરુણા આવે ને,
કરુણા
કરુણાજનક સ્થિતિ છે. એમ તૃષ્ણારૂપી દાહે તેને સપડાવી દીધો છે. ભાઈ અંતરમાં જવું હોય તો બાહ્યની રુચિ
છોડી દે.
જો તારે તારા સ્વરૂપમાં અંતરમાં અંતર્મુખ થવું હોય તો બાહ્ય કાર્યોની બીજાને સમજાવી દઉં, બીજાને લાભ કરી દઉં, એથી મને લાભ થાય, એ બધા પ્રકાર ઊંધી રૂચિના ઉલટી રૂચિના વિપરીત રૂચિના પ્રકાર છે, એ બધા છોડી દેવા જેવા
છે,
એ પ્રકારમાં આવવા જેવું
નથી.
કેવી રીતે મને સમજાવો?
એને લાભ થવો હોય તો થાય, મને લાભ મારી પોતાની સાધના રીતે છે.
પણ આ એને સમજાવવાનો રાગ છે, એ રાગ થી શું છે? કાં તો લાભ છે, કાં તો નુકસાન છે. શું છે? કોઈ પરિણામ નિષ્ફળ તો નથી, સર્વ પરિણામ સફળ છે. જે તે પરિણામનું ફળ તો છે, તો એને જે સમજાવવાનો રાગ થયો એનાથી એને લાભ માન્યો છે કે એને નુકસાન માન્યો છે? આટલો સવાલ છે. એના પરિણામનું ફળ શું એ સમજે છે?
લાભ હાનિ પોતાને કઈ નથી એમ માને
છે કે નહીં? નથી માને તો વળી બીજી ભ્રમ, બીજો ભ્રમ થયો. પણ છે કે નહીં સવાલ એ છે. જે રાગ થયો સમજાવવાનો એનું ફળ છે કે નહીં? પછી નથી એમ કેમ કામ? એનું ફળ તો છે, રાગ છે એનું ફળ છે. રાગ નું ફળ શું છે કે નુકસાન છે? બીજાને લાભ થવો હોય તો થાય, તો એની યોગ્યતા ઉપર છે. આ જીવનો તો અધિકાર નથી. એ પરિણામ થી, એ પ્રવૃત્તિ થી પોતાને લાભ છે કે નુકસાન છે એ તું તો એને વિચારવું પડશે કે નહીં? એનું એ રાગ નું વેદન છે. જ્ઞાન ના વેદન મારીએ તો એને સમજાવવામાં કરું 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 નું કર્તૃત્વ છે, એનું જોર તૂટી જાય. એક જ્ઞાન માં બે તરવાર જ્ઞાન ઉપર પણ, એના જ્ઞાન વેદન ઉપર પણ એનું લક્ષ ને જોર રહે અને કર્તૃત્વ નું જોર આવે એમ બનતું નથી. એને જયારે પોતાના ઉપર લક્ષ છે ત્યારે એને આગળ તો બાહ્ય રાગ ની પ્રવૃત્તિમાં આમ સમાધાન છે કે જે કાંઈ જીવો છે એની યોગ્યતા અનુસાર સમજે તો એ એના કારણે છે અને મારા કારણે નથી. એટલે હું સમજાવી દઉં એ પ્રકાર એને આવતો નથી. હું એને સમજાવું છું એ પ્રકાર એને આવતો નથી. રાગ છે તેથી જેટલો રાગ છે તેટલી રાગની પ્રવૃત્તિ છે અને જેટલો ઉદય છે તે અનુસાર એનો બાહ્ય પ્રકાર છે. રાગના પ્રમાણમાં નથી. રાગ ઘણો હોય ને પુણ્ય ઓછા હોય તો, રાગ ઓછો હોય ને પુણ્ય ઘણા હોય તો બારમાં પ્રવૃત્તિ વધી જાય. એટલે રાગ છે એ પોતાના કારણે છે. જ્ઞાનીને પણ સમજાવવાનો માનો કે વિકલ્પ આવે છે તો એ પોતાના કારણે છે. એને પોતાનો અપરાધ જાણે છે. શું જાણે છે?
અપરાધ.
અપરાધ છે એ, કરવા યોગ્ય છે અને કર્તવ્ય છે એમ અજ્ઞાનીની જેમ એને સમજાયું
નથી. એ બુદ્ધિ આવે
કે મારો અપરાધ છે એ પણ મારે ટાળવો છે, કરવો નથી પણ મારે
ટાળવો છે.
અજ્ઞાની તો કરવા માંગે
છે,
કરવું વધારે ને વધારે કરવું એમ એને છે. હા કે છે, કરવાનો પ્રશ્ન નથી પણ મારા સ્વરૂપના આશ્રય એ ન થાય એમ હું ઈચ્છું છું, એમ હું ચાહું છું. રાગની અભિલાષા નથી. રાગની અભિલાષા તે રાગનું એકત્વ છે, તે અનંતાનુબંધીનો રાગ છે.
બરોબર.
જ્ઞાનીને રાગનો રાગ હોતો
નથી.
અભિલાષા તો રાગ છે. કર્મણી અધિકાર છે, કર્મણીમાં એને અધિકાર રાખ્યો. શું છે? ક્યાં ભૂલ છે? કર્મણી એવા અધિકાર છે, તારો અધિકાર કર્મ કરવામાં છે, ફળમાં નહીં. એટલે ફળ હું જોઈશ નહીં. ઉપરથી મીઠું લાગે એવું છે, બહુ સરસ વાત. કરવું છતાં ફળની આશા ન રાખવી, પણ આ કરવું એ જે કર્તૃત્વનું જે દોષ છે
એ જ મરવું છે.
એમાં ફળની આશા ભલે તું ઉપર ઉપરથી એમ કહે કે હું નહીં રાખું, પણ જ્યાં કરવાનો અભિપ્રાય છે ત્યાં એને કર્મના ફળને ભોગવવાનો અભિપ્રાય એના ગર્ભમાં હંતાયેલો પડ્યો ને
પડ્યો છે.
એટલે એમાં એ ફળની આશા નથી એમ નથી, ફળની આશા છે. લોકોને એટલું ઊંડી સમજણ સામાન્ય જન સમાજને ન હોય એટલે એ વાત બહુ સારી લાગે. સરસ નિરપેક્ષ વાત છે, કરવાની વાત છે પણ ફળની આશાની વાત નથી. પણ આ કરવાની વાત છે એ જ ખોટી છે. તારો અધિકાર જ નથી શુભાશુભ કર્મ કરવામાં, તારો અધિકાર ખરેખર નથી. જ્યાં અધિકાર નથી ત્યાં અધિકાર રાખવો છે. આખો સંસાર એમાંથી થશે. એટલે તો એમ લીધું છે કે સમ્યક દર્શન પહેલા પંડિતાયનો ઉદય હોય, પંડિતતાનો પ્રકાર હોય. સિંહજી લીધું છે ને આત્મજ્ઞાન થયા પહેલા, તો એ જીવે બહુભાગપણે સત્પુરુષોની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ અને સત્પુરુષનો મહિમા કરવો, કે જેથી બીજાને પણ એ મહિમા આવવાનો પ્રસંગ આવે, માર્ગદર્શન આપ્યું છે. નહીતર તો હું સમજું છું ને હું જાણું છું એમાંથી સ્વચ્છંદ નો આવિર્ભાવ થતા વાર લાગતી
નથી,
ગડબડ થઈ જાય.
બરોબર.
એ કરું 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 છે એ તૃષ્ણારૂપી દા છે, તેને સકડાવી દીધો છે. ભાઈ અંતરમાં જવું હોય તો બાયની રૂચિ છોડી દે, બીજાને ઉપદેશ દઉં ને તેનાથી મને લાભ થાય એ તૃષ્ણારૂપી દા છે. ઉપદેશ દઉં એ પણ તૃષ્ણારૂપી દા છે, મને લાભ થાય એ પણ તૃષ્ણારૂપી દા છે. એ દાથી અંતરંગમાં એને પીડા થઈ છે, અંતરંગમાં આકુલતા થઈ છે. એ આકુલતાને મટાડવા માટે જામા નાખે કરું કરું વધારે તો એ અગ્નિમાં ઘી હોમાશે, બીજું કઈ થશે
નહીં.
આકુલતા થઈ છે, પીડા થઈ છે, અને પીડા મટાડવા માટે શું કરે? પીડાનો ઉપાય કરે, ઘણો તીવ્ર રાગ થાય એટલે ઘણો આગળ વધે એ પ્રવૃત્તિમાં, બાહ્ય પ્રવૃત્તિમાં
ઘી હોમતો જાય.
તેને કઈક આમ કરતા કઈક મને શાંતિ થશે, એમાં શાંતિ થતી
નથી.
એ પંડિતોને માર્ગદર્શન રૂપે ગુરુદેવનું વચનામૃત છે.
બરોબર. દેવાદિ દેવ સિમંદર ભગવાનનો જય હો, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો જય હો, સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.